એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે 20મી સદીના એક એવા સાહિત્યકારની દુનિયામાં ઊંડા ઉતરીશું જેમણે માત્ર કવિતા જ નહીં પણ નાટક અને વિવેચનના ક્ષેત્રે પણ ભારે પ્રભાવ પાડ્યો. થોમસ સ્ટર્ન્સ એલિયટ, એટલે કે ટીએસ એલિયટ.
બિલકુલ. અને એલિયટ એટલે માત્ર એક કવિ નહીં પણ આધુનિક યુગની જે મૂંઝવણ હતી, જે ભાંગતૂટ હતી અને જે આધ્યાત્મિકતાની શોધ હતી તેનો અવાજ. એમની કૃતિઓ આજે પણ આપણને હચમચાવી જાય છે અને વિચારતા કરી મૂકે છે.
તો ચાલો શરૂઆત કરીએ એમના સમયથી. 1888માં અમેરિકાના સેન્ટ લુઇસમાં જન્મ. એ કેવો સમય હતો? કારણ કે કોઈ પણ સર્જકને સમજવા માટે એમના સમયને સમજવો જરૂરી છે, ખરું ને?
સાચી વાત છે. એ સમય એટલે ભારે ઉથલપાથલનો. જુઓ, એક તરફ વિક્ટોરિયન યુગની વ્યવસ્થા, એના મૂલ્યો, એની સ્થિરતા, એ બધું ધીમે ધીમે ઓગળી રહ્યું હતું. હા, વિચારો, અમેરિકામાં એ ગિલ્ડેડ એજ કહેવાતો. ઉપરથી બધું ચમકદાર પણ અંદર ક્યાંક ખોખલાપણું અને અસંતોષ પણ ખરો. એલિયટ આજ પરિવર્તનના સાક્ષી બન્યા.
અને યુરોપમાં શું ચાલી રહ્યું હતું? કારણ કે એલિયટ પછીથી લંડન ગયા અને ત્યાં જ એમનું મુખ્ય કામ થયું.
યુરોપમાં પણ એ જ સ્થિતિ. ખાસ કરીને કળા અને સાહિત્યમાં મોટો બદલાવ આવી રહ્યો હતો. રોમેન્ટિક ભાવુકતા અને વિક્ટોરિયન ઔપચારિકતા સામે બળવો હતો.
અચ્છા,
એલિયટ પર ફ્રેન્ચ સિમ્બોલિસ્ટ કવિઓ જેમ કે લાફોર્ગ અને બોદલેરનો ઘણો પ્રભાવ પડ્યો. એમણે શીખવ્યું કે શહેરી જીવનની એકલતા, ઉદાસીનતા અને મનની અંદર ચાલતી ભાંગાતૂટને કવિતામાં કેવી રીતે ઉતારવી.
અને પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. એણે તો બધું બદલી નાખ્યું હશે ને?
હા, પ્રથમ વિશ્વયુદ્ધ એટલે 1914 થી 1918, એ એક મોટો આઘાત હતો. યુરોપની પેઢીઓનો યુદ્ધમાં નાશ થયો. પ્રગતિ, સભ્યતા, રાષ્ટ્રવાદ જેવા જે જૂના ખ્યાલો હતા તે બધા ધ્વસ્ત થઈ ગયા. ચારે બાજુ નિરાશા, ભ્રમનિરસન અને સાંસ્કૃતિક સંકટનો માહોલ હતો. આખા યુગનો વિશ્વાસ દગી ગયો હતો. એલિયટની શરૂઆતની કવિતા, ખાસ કરીને ધ વેસ્ટલેન્ડ, આજ યુદ્ધ પછીની બરબાદી અને આધ્યાત્મિક શૂન્યતાનું પ્રતિબિંબ છે.
આવા સમયે બીજા કયા વિચારકો કે લેખકો હતા જેમનો પ્રભાવ હતો? કારણ કે કોઈ સર્જક શૂન્યાવકાશમાં નથી સર્જતો, એ વાત તો સાચી.
બિલકુલ. એ સમય બૌદ્ધિક રીતે પણ ખૂબ સક્રિય હતો. એક તરફ એઝરા પાઉન્ડ જેવા કવિ અને વિવેચક હતા જે એલિયટના મિત્ર, માર્ગદર્શક અને સૌથી અગત્યના સંપાદક બન્યા.
હા, પાઉન્ડની વાત તો આવે જ.
પાઉન્ડે જ એલિયટની પ્રતિભાને ઓળખીને દુનિયા સામે મૂકી. બીજી તરફ જેમ્સ જોઇસ, મતલબ યુલિસિસના લેખક, વર્જિનિયા વુલ્ફ જેવા આધુનિકતાવાદીઓ હતા જેઓ પણ કથા અને ભાષાના નવા પ્રયોગો કરી રહ્યા હતા.
બરાબર.
અને ફ્રેઝરના માનવશાસ્ત્રના અભ્યાસો, ખાસ કરીને ધ ગોલ્ડન બાઉ, ફ્રોઇડનું મનોવિશ્લેષણ, બર્ગર્સનના સમય અંગેના વિચારો, આ બધું જ વાતાવરણમાં હતું. અને એલિયટની જટિલ બહુસ્તરીય કવિતાને આ બધાએ પ્રભાવિત કરી.
આ તો થઈ એમના સમયની વાત. હવે થોડું એમના અંગત જીવન અને શિક્ષણ વિશે જાણીએ. અમેરિકાના મિડવેસ્ટથી લંડનના સાહિત્ય જગતના કેન્દ્ર સુધીની એમની યાત્રા પણ રસપ્રદ રહી હશે.
ચોક્કસ. સેન્ટ લુઇસ, મિઝોરીમાં એક ઉચ્ચ મધ્યમ વર્ગીય પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મ. પૂર્વજો ન્યૂ ઇંગ્લેન્ડના પ્યોરિટન હતા. પરિવારમાં બૌદ્ધિક અને ધાર્મિક એટલે યુનિટેરિયન વાતાવરણ હતું.
એમની માતા પણ કવયત્રી હતા નહીં?
હા, શાર્લોટ પોતે કવયત્રી અને સામાજિક કાર્યકર હતા. નાનપણમાં જન્મજાત હર્નિયાને કારણે શારીરિક રીતે થોડા નબળા રહ્યા એટલે વાંચન અને એકાંત તરફ વધુ વળ્યા. સેન્ટ લુઇસ શહેર અને મિસિસિપી નદી, આ બંને એમના મન પર ઊંડી છાપ છોડી ગયા જે પાછળથી એમની કવિતામાં ઢોકાય છે.
અને શિક્ષણ એ તો ખૂબ લાંબુ અને ઊંડું રહ્યું એમ લાગે છે.
હા, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા જ્યાં ફિલોસોફી, સંસ્કૃત અને યુરોપિયન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ઇરવિંગ બેબિટ અને જ્યોર્જ સાંતાયાના જેવા શિક્ષકો મળ્યા.
સંસ્કૃત પણ?
હા, સંસ્કૃત અને ભારતીય તત્વજ્ઞાનમાં પણ એમને રસ હતો. પછી પેરિસની સોરબોન અને ઓક્સફર્ડમાં પણ અભ્યાસ કર્યો. ફિલોસોફર F.H. બ્રેડલી પર ડોક્ટરલ થીસિસ પણ લખી.
પણ એ ડિગ્રી લીધી નહીં?
ના, મજાની વાત એ છે કે એ ડિગ્રી લેવા માટે ક્યારેય પાછા ગયા જ નહીં. કદાચ એમણે નક્કી કરી લીધું હતું કે મારો રસ્તો ફિલોસોફી કરતાં કવિતા તરફ વધુ છે.
અને લંડન આવવાનું ક્યારે થયું? એ એમના જીવનનો મોટો વળાંક ગણાય છે, નહીં?
બિલકુલ. 1914માં યુરોપના પ્રવાસે હતા ત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું અને તેઓ લંડનમાં અટવાઈ ગયા. અહીં જેમની મુલાકાત એઝરા પાઉન્ડ સાથે થઈ, પાઉન્ડે તરત જ એમની પ્રતિભા પારખી લીધી. 1915માં પાઉન્ડની મદદથી એમની પહેલી મહત્વની કવિતા ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રૂફરોક પોએટ્રી મેગેઝિનમાં છપાઈ.
પ્રૂફરોક એ તો ખૂબ જાણીતી કવિતા છે.
હા, તે જ વર્ષે એમણે વિવિન હેવુડ સાથે લગ્ન કર્યા, જે સંબંધ ખૂબ જ તણાવભર્યો અને દુઃખદ સાબિત થયો અને જેની છાયા એમની શરૂઆતની કૃતિઓ પર દેખાય છે.
અચ્છા.
પછી તેઓ લંડનમાં સ્થાયી થયા, પહેલા શિક્ષક તરીકે, પછી લોઇડ્સ બેંકમાં ક્લાર્ક તરીકે અને છેવટે ફેબર એન્ડ ફેબર પબ્લિશિંગ હાઉસમાં સંપાદક અને ડિરેક્ટર તરીકે જોડાયા.
અને પછી ધર્મ પરિવર્તન અને બ્રિટિશ નાગરિકતા.
હા, 1927માં એમણે એંગ્લો કેથોલિક ધર્મ અપનાવ્યો અને બ્રિટિશ નાગરિક બન્યા. આ બંને નિર્ણયો એમની પાછળની વિચારધારા અને કૃતિઓ માટે ખૂબ મહત્વના બન્યા.
ઓકે, તો આ હતા એમના જીવનના મુખ્ય પડાવો. હવે આવીએ એમના વિચારો અને પ્રદાન પર. એમણે અંગ્રેજી કવિતાને મૂળભૂત રીતે બદલી નાખી એમ કહેવાય છે. કેવી રીતે? શું હતું એમનું મુખ્ય યોગદાન?
એમનું સૌથી મોટું યોગદાન હતું કવિતાની ભાષા અને શૈલી બદલવાનું. એમણે જોયું કે જૂની રોમેન્ટિક ભાષા આધુનિક યુગના અનુભવો, શહેરી જીવનની એકલતા, ઉદ્યોગીકરણની નિરસ્તા, યુદ્ધની ભયાનકતા, આધ્યાત્મિક ખાલીપો વ્યક્ત કરવા માટે પૂરતી નથી.
બરાબર છે.
એટલે એમણે નવી શૈલી અપનાવી, ખંડિતતા એટલે કે ફ્રેગમેન્ટેશન, જેણે તૂટેલા કાચના ટુકડાઓ ભેગા કર્યા હોય, અણધાર્યા જોડાણો એટલે કે જક્સ્ટ પોઝિશન, ઉચ્ચ કાવ્યાત્મક પંક્તિની બાજુમાં સામાન્ય બોલચાલની ભાષા મૂકી દે.
હા, એ એમની ખાસિયત છે.
અને સાંસ્કૃતિક સંદર્ભો, અલ્યુઝન્સ જેને કહેવાય, જુદા જુદા સાહિત્ય, પુરાણ કથાઓ, ઇતિહાસમાંથી સંદર્ભો લઈને કવિતાને બહુસ્તરીય બનાવી, આ બધું આધુનિક માણસની વિખંડિત ચેતનાને દર્શાવવા માટે હતું.
અને પેલો અવ્યક્તિક કવિતાનો સિદ્ધાંત, એ થોડો સમજાવો. ટ્રેડિશન એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ નિબંધમાં એમણે આ વાત કરી હતી, ખરું ને?
હા, એ ખૂબ જ મહત્વનો વિચાર છે. એલિયટે કહ્યું કે કવિનું કામ પોતાની લાગણીઓનો ધોધ વહાવવાનું નથી. રોમેન્ટિક કવિઓ જેમ પોતાની આહ અને ઓહ વ્યક્ત કરતા હતા, એલિયટ એનાથી વિરુદ્ધ ગયા.
એટલે લાગણીઓ વ્યક્ત જ ન કરવી?
ના, એવું નહીં. એમણે કહ્યું કે કવિ તો એક માધ્યમ છે, એક ઉત્પ્રેરક એટલે કે કેટલિસ્ટ છે. એણે પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને કવિતામાંથી દૂર કરવાનું છે અને પરંપરાના વિશાળ પ્રવાસ સાથે જોડાઈને કંઈક સાર્વત્રિક, કંઈક વસ્તુલક્ષી રચવાનું છે. એમનું પ્રખ્યાત વાક્ય છે, કવિતા એ લાગણીઓનું વિસ્ફોટન નથી, પણ લાગણીઓથી છટકી જવું છે. તે વ્યક્તિત્વની અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિત્વથી છટકી જવું છે.
વાહ.
આનો અર્થ એ નથી કે કવિતામાં લાગણી ન હોય, પણ એ લાગણી અંગત મટીને વસ્તુલક્ષી બનેલી હોવી જોઈએ.
અને આ વસ્તુલક્ષી કેવી રીતે બને? અહીં જ પેલો ઓબ્જેક્ટિવ કોરિલેટિવનો ખ્યાલ આવે છે, બરાબર?
બિલકુલ. ઓબ્જેક્ટિવ કોરિલેટિવ એટલે શું? કે તમે સીધે સીધું હું ઉદાસ છું એમ ન કહો, પણ તમે એવી વસ્તુઓ, એવી પરિસ્થિતિ, એવી ઘટનાઓનું વર્ણન કરો કે જેને વાંચીને કે જોઈને વાચકના મનમાં આપોઆપ ઉદાસીનો ભાવ જાગે.
દાખલા તરીકે?
દાખલા તરીકે કોઈ ગંદી, ધુમ્મસવાળી, સુમસામ ગલીનું વર્ણન કરો જે આપોઆપ એકલતા અને નિરાશાનો ભાવ પેદા કરે. લાગણીનું નામ લીધા વગર બાહ્ય વસ્તુઓ દ્વારા એ લાગણી ઊભી કરવી, એ છે ઓબ્જેક્ટિવ કોરિલેટિવ. આનાથી કવિતા વધુ સૂચક અને શક્તિશાળી બને છે.
વાહ, આ તો કવિતા લખવાની રીતને જ બદલી નાખનારો વિચાર કહેવાય. અને વિવેચક તરીકે એમણે બીજું શું મહત્વનું કામ કર્યું?
વિવેચક તરીકે પણ એમનો પ્રભાવ ઓછો નથી. એમણે 17મી સદીના ભૂલાઈ ગયેલા મેટાફિઝિકલ કવિઓ, ખાસ કરીને જ્હોન ડનને ફરી લોકપ્રિય બનાવ્યા.
હા, જ્હોન ડન.
એમણે કહ્યું કે આ કવિઓમાં વિચાર અને ભાવના એકસાથે કામ કરતા હતા, જે પછીના કવિઓમાં અલગ પડી ગયા. અને એમણે ડિસોસિએશન ઓફ સેન્સિબિલિટી, મતલબ સંવેદનશીલતાનું વિયોજન કહ્યું.
અચ્છા.
એમણે પરંપરાનો અર્થ પણ બદલી નાખ્યો. પરંપરા એટલે ભૂતકાળનો બોજ નહીં, પણ એક જીવંત વારસો. સાચો કવિ એ છે જેની પાસે ઐતિહાસિક સભાનતા, હિસ્ટોરિકલ સેન્સ હોય, જે ભૂતકાળને વર્તમાનમાં જીવંત રાખી શકે અને એના આધારે નવું સર્જન કરી શકે.
આ બધા ક્રાંતિકારી વિચારો એમની કવિતામાં કેવી રીતે ઉતર્યા? એમની મુખ્ય કૃતિઓ કઈ ગણાય?
શરૂઆત થઈ ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રૂફરોક 1915થી. આ કવિતાનું નાયક પ્રૂફરોક આધુનિક યુગના માણસનું પ્રતીક બની ગયો, જે સંકોચશીલ છે, નિર્ણયો લઈ શકતો નથી, સામાજિક રીતે ભયભીત છે અને અંદરથી ખાલીપો અનુભવે છે.
પેલી કોફીના ચમચાવાળી પંક્તિ એમાં જ છે?
હા, એની પેલી પ્રખ્યાત પંક્તિ છે, મેં મારું જીવન કોફીના ચમચાથી માપ્યું છે. જાણે જિંદગી નાની નાની તુચ્છ બાબતોમાં જ પસાર થઈ ગઈ.
અને પછી આવ્યું ધ વેસ્ટલેન્ડ 1922. એ તો આધુનિકતાવાદનું સીમાચિહ્ન ગણાય છે, નહીં? એના વિશે થોડું વિસ્તારથી કહો.
હા, ધ વેસ્ટલેન્ડ ઇલિયટની અને કદાચ સમગ્ર આધુનિક અંગ્રેજી કવિતાની સૌથી પ્રખ્યાત અને પ્રભાવશાળી કૃતિ છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના યુરોપની આધ્યાત્મિક બરબાદી, સાંસ્કૃતિક વિઘટન અને નૈતિક ખાલીપાનું એ નિદાન છે.
એની રચના જ બહુ જટિલ છે.
હા, અનોખી છે. જાણે જુદા જુદા અવાજો, ભાષાઓ, પૌરાણિક સંદર્ભો, સાહિત્યિક ઉદ્ધરણો અને રોજિંદા જીવનના ટુકડાઓને ભેળા કરીને બનાવેલું એક જટિલ કોલાજ. શરૂઆત જ આઘાતજનક છે. એપ્રિલ સૌથી ક્રૂર મહિનો છે,
જે વસંતના પરંપરાગત ખ્યાલથી ઉલટું છે.
બરાબર, વસંત અને પુનર્જન્મના પરંપરાગત ખ્યાલને ઉલટાવી નાખે છે. એઝરા પાઉન્ડે આ લાંબી અસ્તવ્યસ્ત લાગતી કવિતાને સંપાદિત કરીને વધુ સંક્ષિપ્ત અને ધારદાર બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો.
હા, પાઉન્ડનું સંપાદન બહુ મહત્વનું ગણાય છે.
ચોક્કસ. એમાં એક પંક્તિ છે, આ ટુકડાઓ મેં મારા ખંડેરો સામે કિનારે મૂક્યા છે, એ જાણે સમગ્ર કવિતા અને યુગની સ્થિતિનો સાર આપી દે છે.
ધ વેસ્ટલેન્ડ પછી
આવી ધ હોલો મેન 1925, જે ધ વેસ્ટલેન્ડની નિરાશા અને શૂન્યતાને વધુ ઘેરી બનાવે છે.
પેલી બેંગ અને વિમ્પરવાળી પંક્તિ.
હા, એનું સમાપન તો ખૂબ જ જાણીતું બન્યું, આ રીતે દુનિયાનો અંત આવે છે, ધડાકાથી નહીં પણ ડૂસકાથી.
જાણે આધ્યાત્મિક રીતે ખોખલા થઈ ગયેલા માણસની અંતિમ અવસ્થાનું ચિત્ર.
પણ પછી એમના જીવનમાં ધાર્મિક વળાંક આવ્યો 1927માં. એની અસર એમની કવિતા પર કેવી પડી?
ખૂબ જ ઊંડી અસર પડી. ધર્માંતરણ પછી એમની કવિતામાં નિરાશા અને શૂન્યતાની જગ્યાએ શ્રદ્ધા, પશ્ચાતાપ અને આધ્યાત્મિક પુનર્જન્મની શોધ દેખાવા માંડી.
એટલે કવિતાનો સૂર બદલાયો.
હા, બિલકુલ. એશ વેન્સડે 1930 આ બદલાવની પહેલી મોટી કૃતિ છે. અને એમની કાવ્યયાત્રાનું શિખર એટલે ફોર ક્વોટેટ્સ 1943, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાઈ.
ફોર ક્વોટેટ્સ, એમાં ચાર કવિતાઓ છે ને? હા, આ ચાર લાંબી કવિતાઓ બર્ન્ટ નોર્ટન, ઈસ્ટ કોકર, ધ ડ્રાય સેલ્વેજીસ, લિટલ ગિડિંગ, સમય, સ્મૃતિ, સ્થળ, ઇતિહાસ અને ઈશ્વરીય તત્વના ગહન સંબંધો પરનું ચિંતન છે.
એમાં ધ વેસ્ટલેન્ડ જેવી ખંડિતતા નથી એમ?
ના, અહીં ધ વેસ્ટલેન્ડ જેવી ખંડિતતા અને તીવ્રતા નથી, પણ એક શાંત, ગહન, સંગીતમય અને દાર્શનિક સૂર છે. એની એક પંક્તિ છે, મારા અંતમાં મારી શરૂઆત છે, જે સમય અને આધ્યાત્મિક યાત્રાના ચક્રિય સ્વરૂપને દર્શાવે છે.
કવિતા સિવાય એમણે નાટકો પણ લખ્યા હતા, ખરું ને?
હા, એમણે પદ્ય નાટકો દ્વારા અંગ્રેજી નાટ્ય પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. મર્ડર ઇન ધ કેથેડ્રલ 1935 એમનું સૌથી સફળ નાટક છે.
સેન્ટ થોમસ બેકેટ પર આધારિત.
હા, સેન્ટ થોમસ બેકેટની શહાદતની કથા કહે છે. એ સિવાય ધ ફેમિલી રીયુનિયન અને ધ કોકટેલ પાર્ટી જેવા નાટકોમાં એમણે આધુનિક પરિવેશમાં નૈતિક અને ધાર્મિક પ્રશ્નો ઉઠાવ્યા.
એમના સમકાલીનો સાથે એમને કેવી રીતે સરખાવી શકાય, જેમ કે પાઉન્ડ, જોઈસ, વુલ્ફ?
પાઉન્ડ તો એમના ગુરુ અને પ્રમોટર જેવા હતા. જોઈસ અને એલિયોટ બંને આધુનિક ચેતનાને પકડવા માટે ભાષા અને રચનાના નવા પ્રયોગો કરી રહ્યા હતા, પણ બંનેના માર્ગ અલગ હતા.
અને વુલ્ફ સાથે?
વર્જિનિયા વુલ્ફ અને બ્લૂમ્સબરી ગ્રુપ સાથે શરૂઆતમાં નીકળતા હતી, પણ પછી એલિયટના વધતા જતા રૂઢિચુસ્ત વિચારોને કારણે અંતર વધતું ગયું. જો કે આ બધા આધુનિકતાવાદીઓ એક જ સમયના પડકારોનો સામનો કરી રહ્યા હતા અને કલાને નવી દિશા આપી રહ્યા હતા. એલિયટની વિશિષ્ટતા એમની બૌદ્ધિક જટિલતા, પરંપરા સાથેનો ઊંડો સંવાદ અને પાછળથી સ્પષ્ટ થયેલી ધાર્મિક નિષ્ઠામાં રહેલી છે.
તો આજની તારીખે એલિયટનો વારસો શું ગણાય, એમની પ્રસ્તુતતા શું છે?
એલિયટનો વારસો જબરદસ્ત છે. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી કવિ અને વિવેચક ગણાયા. નિયોક્રિટિસિઝમ જેવી વિવેચન પદ્ધતિ પર એમનો ઘણો પ્રભાવ રહ્યો.
હા, એ તો છે જ.
પેઢીઓ સુધી કવિઓ એમના પ્રભાવ હેઠળ આવ્યા અથવા એમની સામે પ્રતિક્રિયા આપીને પોતાનો રસ્તો બનાવ્યો. 1948માં એમને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો.
પણ શું એમના વારસાની કોઈ ટીકા નથી થઈ?
થઈ છે, અને એ પણ જાણવું જરૂરી છે. સમય જતાં એમના કેટલાક વિચારોની ટીકા થઈ છે, જેમ કે એમનો રૂઢિચુસ્ત સામાજિક અને રાજકીય દ્રષ્ટિકોણ, એમનો સાંસ્કૃતિક ચુનંદાવાદ એટલે કે ઇલિટિઝમ,
અચ્છા,
અને એમના કેટલાક લખાણોમાં દેખાતા યહૂદી વિરોધી કે સ્ત્રી દ્વેષી સૂર.
ઓહ,
આ ટીકાઓ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ મહાન લેખક સંપૂર્ણ નથી હોતો અને એમના વિચારોનું વિવેચનાત્મક મૂલ્યાંકન થવું જોઈએ.
તેમ છતાં એમની કવિતા આજે પણ વંચાય છે અને ભણાવાય છે, કેમ?
કારણ કે એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા, શહેરી જીવનની એકલતા, આધુનિક યુગમાં અર્થની શોધ, શ્રદ્ધા અને શંકા વચ્ચેનો સંઘર્ષ, પરંપરા અને નવીનતા વચ્ચે સંતુલન, એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
હા, આ મુદ્દાઓ તો આજે પણ એટલા જ મહત્વના છે.
કદાચ આજના ડિજિટલ યુગની ભાગદોડ અને માહિતીના ધોધ વચ્ચે એમની કવિતામાં જે ઊંડાણ અને સ્થિરતાની શોધ છે એ આપણને વધુ સ્પર્શે છે. એમની પંક્તિઓ તો જાણે આપણા સાંસ્કૃતિક કોષનો ભાગ બની ગઈ છે.
અને કેટલી ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો પણ એમની સાથે જોડાયેલી છે, નહીં?
હા, ઘણી છે. જેમ કે, કોણ માને કે ધ વેસ્ટલેન્ડ જેવી ગહન કવિતા લખનાર કવિએ વર્ષો સુધી લંડનની લોઇડ્સ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી.
સાચી વાત.
કહેવાય છે કે એ નિરસ અનુભવે એમની કવિતાના કેટલાક દૃશ્યોને વાસ્તવિકતાનો રંગ આપ્યો.
અને એમના લગ્ન જીવન વિશે પણ ઘણી ચર્ચા થઈ છે.
હા, એમનું પહેલું લગ્ન વિવિન હેઇવુડ સાથે ખૂબ જ પીડાદાયક રહ્યું. વિવિનની માનસિક અને શારીરિક બીમારીઓએ બંનેના જીવન પર ગંભીર અસર પાડી. ઘણા વર્ષોના વિયોગ અને સંસ્થાકીય સારવાર પછી વિવિનનું અવસાન થયું, જેનો ભાર એલિયટ પર રહ્યો.
એ ખરેખર દુઃખદ હતો.
જો કે પાછળથી 68 વર્ષની ઉંમરે એમણે એમની સેક્રેટરી વેલેરી ફ્લેચર સાથે બીજા લગ્ન કર્યા, જે ખૂબ સુખી નીવડ્યા.
અને પેલી બિલાડીઓવાળી વાત, એ તો સાવ અણધારી જ કહેવાય.
સાચી વાત. એલિયટે બાળકો માટે રમૂવી કવિતાઓનું પુસ્તક લખ્યું હતું, ઓલ્ડ પોસમ્સ બુક ઓફ પ્રેક્ટિકલ કેટ્સ.
હા,
અને એના પરથી એન્ડ્રુ લોઇડ વેબરે જગપ્રસિદ્ધ મ્યુઝિકલ કેટ્સ બનાવ્યું. આના કારણે એલિયટનું નામ લાખો લોકો સુધી પહોંચ્યો, જેઓ કદાચ એમની ગંભીર કવિતાથી પરિચિત ન હોય.
એક ગંભીર બૌદ્ધિક કવિ અને કેટ્સ મ્યુઝિકલ, કેવો વિરોધાભાસ!
ખરેખર.
તો અંતે આપણે એલિયટ પાસેથી આજે શું શીખી શકીએ? એમના જીવન અને સર્જનમાંથી કયો વિચાર આપણને સ્પર્શી શકે?
મને લાગે છે કે એલિયટ આપણને શીખવે છે કે આધુનિક જીવનની જટિલતા, એની ભાંગતૂટ અને એના ખાલીપાનો સામનો કેવી રીતે કરવો. એમણે ભૂતકાળમાંથી, પરંપરામાંથી શક્તિ મેળવીને વર્તમાનને સમજવાનો અને એને કલામાં ઉતારવાનો પ્રયાસ કર્યો. એમણે બતાવ્યું કે ખંડેરોમાંથી પણ કંઈક નવું સર્જી શકાય છે. એમની અર્થની અને સ્થિરતાની શોધ, ભલે એમનો રસ્તો ધર્મ તરફ ગયો, પણ એ શોધ પોતે આજે પણ આપણને સૌને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે.
પરંપરા અને નવીનતા, વ્યક્તિગત અને સાર્વત્રિક, વિખંડન અને સંવાદિતા, આ દ્વંદ્વો સાથે એલિયટ જે રીતે ઝઝૂમ્યા એ ખરેખર વિચારવા જેવું છે. બરાબર.
ક્યારેક કવિતાનો અર્થ તરત ન પકડાય, પણ એનો લય, એના શબ્દો, એની છબીઓ આપણને સ્પર્શી જાય છે અને કંઈક અનુભવ કરાવી જાય છે. એલિયટની કવિતા આવો જ અનુભવ કરાવે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.